એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિ વિશે વાત કરવાના છીએ જેણે 20મી સદીના સાહિત્ય અને વિચાર જગત પર આમ તો બહુ ઊંડી અસર છોડી છે.
હા, બિલકુલ.
આલ્બર્ટ કામોની ધ સ્ટ્રેન્જર, મૂળ ફ્રેન્ચમાં લેત્રાંગે,
ખરેખર અત્યંત પ્રભાવશાળી અને સતત ચર્ચાતી રહેતી નવલકથા.
અને કામુ પોતે 1957માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર વિજેતા. એમને ઘણીવાર અસ્તિત્વવાદ સાથે જોડી દેવાય છે, પણ એમનો પોતાનો ઝોખ તો એબ્સર્ડિઝમ તરફ હતો.
હા, એ જીવનની વાહિયાતતા કે નિરર્થકતાનું દર્શન એમના માટે મુખ્ય હતું.
અને આ નવલકથા લખાઈ પણ એવા સમયે 1942માં, બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ફ્રાન્સ જર્મન કબજા હેઠળ, એટલે એક ગંભીર સામાજિક અને નૈતિક સંકટનો સમય.
બરાબર.
તો આજે આપણે આ કૃતિની કથા, એના પાત્રો અને એના જે મૂળભૂત વિચારો છે એને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું, જેણે આ નવલકથાને આધુનિક ક્લાસિક બનાવી છે.
ચોક્કસ. અને આ કથા આપણને લઈ જાય છે 1940ના દાયકાના અલ્જિયર્સ, ફ્રેન્ચ અલ્જેરિયાનું એ શહેર. સૂર્ય જાણે ત્યાં કાયમ તપતો રહે.
હા, એ તડકાનું વર્ણન તો બહુ આવે છે આમાં.
ખૂબ જ. અને આપણો નાયક છે મિર્સો, મ્યુરસોલ્ટ, એક સામાન્ય ક્લર્ક છે ફ્રેન્ચ અલ્જીરિયન, પણ એનામાં એક અસામાન્યતા છે.
અસામાન્યતા કઈ રીતે?
એ પોતાની આસપાસની દુનિયા, પોતાના જીવનની ઘટનાઓ, એ બધા પ્રત્યે જાણે ભાવનાત્મક રીતે સાવ અલિપ્ત છે, એકદમ ડિટેચ્ડ. અને નવલકથાની શરૂઆત એ તો કમાલ છે. સાહિત્યની સૌથી પ્રખ્યાત પંક્તિઓમાંની એક,
પેલી માતા આજે મૃત્યુ પામી.
હા, માતા આજે મૃત્યુ પામી, અથવા કદાચ ગઈકાલે, હું ખાતરીપૂર્વક કહી શકતો નથી.
બસ આટલું જ. અને આ જ મરસો છે ને?
બરાબર. આ એક જ વાક્યમાં એનું પાત્ર ખુલ્લું પડી જાય. એ ક્રૂર નથી, પણ પેલી સામાજિક રીતે અપેક્ષિત લાગણીઓ હોય ને.
હા, શોક વ્યક્ત કરવો, રડવું,
એ બધું બતાવવા પ્રત્યે એ આશ્ચર્યજનક રીતે પ્રામાણિક છે, ઉદાસીન છે. એનું ધ્યાન લાગણીઓ કરતાં ભૌતિક સંવેદનાઓ પર વધારે. તડકો કેવો લાગે છે, કોફીનો સ્વાદ કેવો છે.
અચ્છા, તો ચાલો કથાના પહેલા ભાગમાં જઈએ. પેલો ગુનો બને એ પહેલા એનું જીવન કેવું ચાલે છે? આ અલિપ્તુકા કેવી રીતે દેખાય છે?
શરૂઆત જ થાય છે એની માતાના અંતિમ સંસ્કારથી, મારેંગોના વૃદ્ધાશ્રમમાં. હવે ત્યાં એની વર્તણૂક બધાને બહુ જ વિચિત્ર લાગે છે.
કેમ, શું કરે છે?
એ રડતો નથી, શોકનું કોઈ નાટક કરતો નથી. ઉલટું ત્યાં કોફી પીવે છે, સિગારેટ ફૂંકે છે, ગરમીથી અકળાય છે, એ બધું નોંધે છે, પણ દુઃખ વ્યક્ત નથી કરતો.
એટલે જે સમાજ અપેક્ષા રાખે એનાથી સાવ ઉલટું.
બિલકુલ. અને પછી તો અંતિમ સંસ્કારના બીજા જ દિવસે અલ્જિયર્સ પાછું આવીને સીધો સ્વિમિંગ કરવા જાય છે.
ઓહ.
અને ત્યાં એને મળે છે મેરી કાર્ડિના, જૂની સહકર્મી. તેઓ સાથે એક હાસ્ય ફિલ્મ જુએ છે અને રાત પણ સાથે વિતાવે છે.
માતાના મૃત્યુ પછી તરત જ?
હા. અને આ વાત પાછળથી એના કેસમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે, એના ચારિત્ર પર સવાલ ઉઠાવવા માટે.
સમજી શકાય એવું છે. એનું રોજિંદુ જીવન કેવું છે?
એકદમ સાદું, ઇન્દ્રિય આધારિત. ઓફિસનું કામ, સાંજે બાલ્કનીમાં બેસીને રસ્તે જતા લોકોને જોયા કરવાનું, મિત્ર સેલેસ્ટના રેસ્ટોરન્ટમાં જમવાનું, બસ. કોઈ ઊંડાણ નહીં, કોઈ મોટી મહત્વાકાંક્ષા નહીં.
અને પેલા પાડોશી રેમન્ડ સિન્સેટ સાથેની મિત્રતા?
હા, એ એક મહત્વનો વળાંક છે. રેમન્ડ થોડો એમ કહી શકાય કે લુખ્ખો માણસ છે. અફવા એવી કે સ્ત્રીઓની દલાલી જેવું કંઈક કરે છે.
અચ્છા.
એ મરસોને મદદ માગે છે. એની એક ભૂતપૂર્વ પ્રેમિકા છે જેણે એને દગો દીધો છે. એને સબક શીખવાડવા માટે એક પત્ર લખવો છે.
અને મરસો મદદ કરે છે?
હા, પણ કેમ, એ કોઈ નૈતિક વિચાર નથી કરતો, સારું ખરાબ નથી જોતો. એ બસ વિચારે છે, મારી પાસે ટાઈમ છે અને ના પાડવાનું કોઈ ખાસ કારણ નથી, એટલે લખી આપે છે.
આજ એની નિષ્ક્રિયતા છે, પેસિવિટી. એ પરિસ્થિતિ પર કોઈ લેબલ નથી લગાવતો, બસ પ્રવાહમાં વહે છે.
બરાબર.
અને કદાચ આજ કામુ જેને એબ્સર્ડ કહે છે એ છે. જો દુનિયા જ અર્થહીન હોય તો પછી આ નૈતિક ચોકઠાનું શું કામ?
ખરું. અને આ જ નિષ્ક્રિયતા એને આગળ મુશ્કેલીમાં મૂકે છે. રેમન્ડ પેલી સ્ત્રીને પત્રના બહાને બોલાવીને મારે છે, પોલીસ આવે છે.
અને મરસો?
મરસો રેમન્ડના કહેવાથી જુબાની આપી દે છે કે સ્ત્રીએ રેમન્ડ સાથે બેવફાઈ કરી હતી, રેમન્ડ બચી જાય છે.
ઓકે.
પછી થોડા દિવસોમાં રેમન્ડ મર્સો અને મેરીને એના એક મિત્રના બીચ હાઉસ પર વીકેન્ડ માટે બોલાવે છે.
એટલે ઘટનાઓ ગતિ પકડી રહી છે.
હા, હવે બીચ પર એમનો સામનો થાય છે આરબ પુરુષોના એક જૂથ સાથે, અને એમાં પેલી રેમન્ડની પ્રેમિકાનો ભાઈ પણ છે.
અચ્છા, એટલે બદલાની ભાવના.
હા, બોલાચાલી થાય, ઝપાઝપી થાય. રેમન્ડના હાથ પર છરી વાગે છે. આરબો જતા રહે છે, પણ વાત ત્યાં પૂરી નથી થતી.
ના જ થાય.
બપોર પછી મર્સો એકલો ફરી બીચ પર જાય છે. રેમન્ડ પાસેથી લીધેલી રિવોલ્વર એના ખિસ્સામાં છે.
શા માટે જાય છે ફરી?
કોઈ ખાસ કારણ નથી. કદાચ ગરમીથી બચવા, શાંતિ શોધવા. સૂર્ય બરાબર માથા પર છે, તડકો અસહ્ય છે, પ્રકાશ આંખો ધાંધી નાખે એવો છે. અને ત્યાં ઝરણા પાસે પેલો આરબ દેખાય છે જેણે રેમન્ડને છરી મારી હતી.
ઓહ, આ તો નિર્ણાયક ક્ષણ.
બિલકુલ. મર્સો માટે એ સમયે સૂર્યની ગરમી, પેલો તીવ્ર પ્રકાશ, એ જાણે કોઈ શારીરિક હુમલો બની જાય છે. એ આગળ વધે છે. આરબ એને જુએ છે, સાવચેત થાય છે, અને ખિસ્સામાંથી છરી કાઢે છે. હવે છરી પર સૂર્યનો પ્રકાશ પડે છે અને સીધો મર્સોની આંખોમાં ચમકે છે. એને ક્ષણભર કશું દેખાતું નથી.
આ બધું શારીરિક સંવેદનાઓનું વર્ણન છે.
હા, મર્સો પછી કહે છે, જાણે આખું બીચ તડકામાં ધબકતો મારી પીઠ પર દબાણ કરી રહ્યો હતો. એના માથામાં જાણે લોહી ધસી રહ્યું છે. એકદમ તીવ્ર શારીરિક અસ્વસ્થતા.
અને પછી?
અને એ અર્ધજાગૃત અવસ્થામાં પેલી શારીરિક પીડા અને અંધાપામાંથી છૂટવા માટે એ ટ્રિગર દબાવી દે છે.
ઓ ગોડ.
એક ગોળી છૂટે છે. આરબ ત્યાં જ ઢળી પડે છે, પણ મર્સો અટકતો નથી.
શું?
થોડી ક્ષણોના વિરામ પછી એ પેલા સ્થિર થઈ ગયેલા શરીર પર બીજી 4 ગોળીઓ ચલાવે છે.
4? શા માટે?
વેદનાની ક્ષણ હતી, અને આ ગોળીબાર એના નિષ્ક્રિય જીવનનો અંત છે, અને સમાજ સાથેના એના સીધા ટકરાવની શરૂઆત.
અને અહીંથી નવલકથાનો બીજો ભાગ શરૂ થાય છે, મર્સોની ધરપકડ, કેદ અને મુકદ્દમો.
હા, હવે ફોકસ બદલાઈ જાય છે.
હવે વાત હત્યાના સંજોગો કરતા મર્સો પોતે કેવો છે એના પર આવી જાય છે. કાનૂની પ્રક્રિયા જાણે એના ગુનાને નહીં, પણ એના આત્માને સમજવા મતે છે.
બરાબર. સમાજના માપદંડમાં એને ફિટ કરવાની કોશિશ.
અને આ મુકદ્દમો એટલે જાણે મર્સોનો નહીં, પણ એની અજનબિયતનો, એની સ્ટ્રેન્જરનેસનો મુકદ્દમો.
હા, શરૂઆતમાં જે મેજિસ્ટ્રેટ એની પૂછપરછ કરે છે એ પહેલાં તો મદદ કરવા માગે છે, પણ જ્યારે એ મર્સોનો પસ્તાવાનો સદંતર અભાવ જુએ છે, એની નાસ્તિકતા જુએ છે,
ત્યારે
એ ચોંકી જાય છે, ડરી જાય છે. એ માની જ નથી શકતો કે કોઈ માણસ આવો હોઈ શકે. ઈશ્વરમાં ન માને, કરેલા ગુનાનો પસ્તાવો ન કરે. એ મર્સો સામે ક્રોસ લહેરાવે છે, એને ઈશ્વરની શરણોમાં લાવવા દબાણ કરે છે, પણ મર્સો એ ટસનો મસ નથી થતો. મેજિસ્ટ્રેટ એને મિસયુ એન્ટીક્રાઇસ્ટ કહેવા લાગે છે.
જેલવાસ કેવો રહે છે એનો?
શરૂઆતમાં તકલીફ પડે છે, આઝાદીની ખોટ સાલે છે, સ્ત્રીઓ, સિગારેટ, દરિયો, આ બધું યાદ આવે છે, પણ પછી ધીમે ધીમે ટેવાઈ જાય છે.
અનુકૂલન સાધી લે છે.
હા, કલાકો સુધી ઊંઘીને દિવસ પસાર કરવાનું શીખી જાય છે. પોતાની યાદોમાં ખોવાઈને મનોરંજન મેળવે છે, નાની નાની વિગતો યાદ કરીને.
અને મુકદ્દમો? તમે કહ્યું એમ, એ તો જાણે એબ્સર્ડ થિયેટર જેવો છે.
બરાબર. સરકારી વકીલનો મુખ્ય ભાર હત્યા પર નથી, પણ મર્સોના ચારિત્ર્ય પર છે.
એ કેવી રીતે?
એ સાબિત કરવા માંગે છે કે જે માણસ પોતાની માના મરવા પર રડ્યો નથી, જેણે અંતિમ સંસ્કાર વખતે કોફી પીધી, સિગરેટ ફૂંકી,
હા,
જેણે માતાના શબને જોવાની પણ ના પાડી, એ માણસનું હૃદય જ નથી, એ સમાજ માટે ખતરો છે.
એટલે હત્યા કરતા એની લાગણીહીનતા મોટો ગુનો બની જાય છે.
હા, વૃદ્ધાશ્રમના ડિરેક્ટર, ચોકીદાર બધા આ જ જુબાની આપે છે. એના મિત્રો સેલેસ્ટ અને મેરી એને બચાવવાનો પ્રયત્ન કરે છે. સેલેસ્ટ કહે છે, એ સારો માણસ છે, બસ જરા જુદો છે.
અને મેરી?
મેરી કહે છે કે એ એને પ્રેમ કરે છે, પણ સરકારી વકીલ એમની વાતોને તોડી મરોડી નાખે છે. અને જ્યારે મેરી સ્વીકારે છે કે એમનો સંબંધ માતાના અંતિમ સંસ્કારના બીજા જ દિવસે શરૂ થયો,
ત્યારે તો કોર્ટમાં હોબાળો મચી ગયો હશે.
બરાબર. એના હૃદયહીન હોવાનો સૌથી મોટો પુરાવો ગણાય છે. સરકારી વકીલ તો ત્યાં સુધી જાહેર કરે છે કે આ માણસ પર હું માત્ર હત્યાનો જ નહીં, પણ તેની માતાને ગુનેગારના હૃદયથી દફનાવવાનો આરોપ મૂકું છું. એ કહે છે કે મર્સોનો આત્મા ખાલીપો છે.
અને મર્સો આ બધું સાંભળી રહ્યો છે, એની પ્રતિક્રિયા શું છે?
એ બધું જુએ છે, સાંભળે છે, પણ એને લાગે છે કે જાણે આ બધું કોઈ બીજા વિશે ચાલી રહ્યું છે. એનાથી એ સાવ અલિપ્ત છે. જ્યારે એને બોલવાનો મોકો મળે છે ત્યારે બહુ જ પ્રામાણિકતાથી પણ સામાજિક રીતે અતાર્કિક લાગે એવી વાત કહે છે.
શું કહે છે?
એ કહે છે કે તેણે આરબને સૂરજને કારણે ગોળી મારી.
ઓ, આ જવાબ કોર્ટ કેવી રીતે સ્વીકારે?
સ્વીકારવાની વાત જ ક્યાં છે? એનો ઉપહાસ થાય છે, તિરસ્કાર થાય છે. એના માટે ભલે એ શારીરિક સત્ય હોય, પણ કોર્ટ અને સમાજ માટે એ બકવાસ છે.
આ ખરેખર વક્રોક્તિ છે. એની પ્રામાણિકતા જ એને દોષી ઠેરવવાનો કારણ બને છે.
બરાબર. સમાજને સત્ય નથી જોઈતું, એને તો અપેક્ષિત વર્તન અને લાગણીઓનો દેખાડો જ જોઈએ છે.
અને અંતે
અંતે એને પૂર્વયોજિત હત્યા માટે દોષી ઠેરવી ગિલોટીન દ્વારા મૃત્યુદંડની સજા થાય છે.
ગુના કરતા વધુ તો જાણે સમાજના નિયમોના પાડવાની સજા, એના અજાણ્યા હોવાની સજા.
હા, સમાજના નાટકમાં ભાગ લેવાની ના પાડવાની સજા. આ કામનો સમાજના ધંભ પર કટાક્ષ છે.
આમાં જે પાત્રો છે એમની વાત કરીએ તો મરસો સિવાય,
ચોક્કસ
મરસો તો છે જ, પેલો એબ્ઝર્ડ માનો, એની સફર વિકાસની નથી પણ સ્વજાગૃતિની છે. શરૂઆતમાં અજાણતા અલિપ્ત, અંતે સભાન વિદ્રોહી.
હા, પછી મેરી કાર્ડિના, એ યુવાની, શારીરિક આનંદ અને પ્રેમ લગ્ન જેવી જે સામાન્ય સામાજિક ઈચ્છાઓ છે એનું પ્રતિનિધિત્વ કરે છે.
એ મરસોથી આકર્ષાય છે પણ એની અલિપ્તતા સમજી નથી શકતી. નહીં,
બિલકુલ. એ સંબંધમાં કમિટમેન્ટ, ભાવનાત્મક અભિવ્યક્તિ ઈચ્છે છે જે મરસો આપી શકતો નથી. એટલે એ મરસો માટે ફોઇલ જેવી છે. એનાથી વિપરીત હોવાથી મરસો વધુ સ્પષ્ટ દેખાય છે.
અને રેમન્ડ સિન્ટેઝ, પેલો પાડોશી,
રેમન્ડ એટલે જુસ્સો, હિંસા, બદલો, એ લાગણીઓથી ભરેલો છે. સન્માન જેવા ખ્યાલોમાં માને છે. એ ઘટનાઓનો કેટેલિસ્ટ છે.
હા, એના કારણે જ મરસો ફસાય છે.
બરાબર. મરસોની નિષ્ક્રિયતા એને રેમન્ડની દુનિયામાં ખેંચી જાય છે. રેમન્ડ એ બધું જ છે જે મરસો નથી.
અને છેલ્લે પેલો ચેપલિન, જેલનો પાદરી.
હા, એ સંસ્થાગત ધર્મનું પ્રતીક છે. સમાજ જે રીતે અસ્તવ્યસ્ત જીવન પર કોઈ અર્થ, કોઈ વ્યવસ્થા, કોઈ આશા થોપવાનો પ્રયત્ન કરે છે એનું પ્રતીક, ખાસ કરીને મૃત્યુ પછીના જીવનની આશા.
એ મરસોને પસ્તાવો કરવા સમજાવે છે.
ખૂબ સમજાવે છે. કારણ કે સમાજ માટે નાસ્તિકતા અને પસ્તાવાનો અભાવ એ સહન કરવું મુશ્કેલ છે.
અને આ પાદરી સાથેની મુલાકાત જ મરસોને અંતિમ જાગૃતિ તરફ લઈ જાય છે, ખરું ને? એ જ ક્લાઇમેક્સ છે વૈચારિક રીતે.
બિલકુલ. ફાંસીના થોડા સમય પહેલા પાદરી મરસોની ઈચ્છા વિરુદ્ધ એની કોટડીમાં આવે છે. વારંવાર એને પસ્તાવો કરવા, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા કહે છે.
મરસો શું કરે છે?
શરૂઆતમાં તો શાંતિથી ના પાડે છે, પણ પાદરી માનતો નથી અને અચાનક મરસોમાં વર્ષોથી દબાયેલો ગુસ્સો ફાટી નીકળે છે.
ગુસ્સો?
હા, તીવ્ર ગુસ્સો. એ પાદરી પર ચીસો પાડે છે, એના બધા તર્કો, બધી માન્યતાઓને નકારી કાઢે છે. એ કહે છે કે આ જીવન જ સત્ય છે, મૃત્યુ પછી કશું નથી. પાદરીના ઈશ્વરને, એના દિલાસાને એ બધું જ નકારે છે.
આ તો બહુ જ મોટી ક્ષણ છે એના માટે.
હા, અને આ ગુસ્સો શમી જાય પછી એને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. ઊંડી શાંતિ.
શાંતિ ગુસ્સા પછી?
કારણ કે એ ક્ષણે એ સ્પષ્ટપણે સમજે છે અને સ્વીકારે છે કે આ બ્રહ્માંડ ઉદાસીન છે. માનવી આશાઓ, દુઃખો, એનાથી એને કોઈ ફરક પડતો નથી. કોઈ દૈવી યોજના નથી, કોઈ અંતિમ ન્યાય નથી.
આ જ એબ્સર્ડિટીનો સ્વીકાર.
બરાબર. અને આ સત્યનો સ્વીકાર એને ભયમાંથી મુક્ત કરે છે. એ દુનિયાની સૌમ્ય ઉદાસીનતા માટે પોતાને ખોલી દે છે. એને લાગે છે કે આ ઉદાસીનતા એના જેવી જ છે, જાણે બે ભાઈઓ.
અને ત્યારે એને સુખનો અનુભવ થાય છે.
હા, એને સમજાય છે, હું ખુશ હતો અને હું હજી પણ ખુશ હતો. અર્થહીનતાના સ્વીકારમાં જ એણે અર્થ અને સુખ શોધી લીધા. આ જ એબ્સર્ડ હીરોની જીત છે.
વાહ.
અને એટલે જ એની અંતિમ ઈચ્છા પણ વિચિત્ર છે.
શું છે એની અંતિમ ઈચ્છા?
એ ઈચ્છે છે કે એની ફાંસીના દિવસે બહુ મોટી ભીડ ભેગી થાય અને એ લોકો નફરતના પોકારો સાથે એનું સ્વાગત કરે.
નફરતના પોકારો શા માટે?
કારણ કે એ નફરત જ એની સાબિતી હશે કે એ સમાજથી અલગ રહ્યો, સ્ટ્રેન્જર રહ્યો, પોતાની પ્રામાણિકતા પર અડગ રહ્યો. એ નફરત જ ખાતરી આપશે કે એણે સમાજના દંભ સામે ઘૂંટણ નથી ટેકવ્યા.
ખરેખર આ નવલકથા વિચારતા કરી મૂકે છે. આના મુખ્ય વિષયો પર નજર કરીએ તો સૌથી પહેલો તો એબ્ઝર્ડ પોતે જ.
હા, માણસની અર્થ શોધવાની મથામણ અને બ્રહ્માંડનું ઉદાસીન મૌન, એની વચ્ચેનો સંઘર્ષ.
મરસોનું જીવન અને ખાસ કરીને એનો મુકદમો એ આ વાહિયાતપણાનું જીવંત ઉદાહરણ છે.
બરાબર. બીજો મુદ્દો છે બ્રહ્માંડની ઉદાસીનતા. પ્રકૃતિ, સૂર્ય, સમુદ્ર શક્તિશાળી છે પણ તટસ્થ.
હા, પેલો સૂર્ય એ જીવન આપે ને એ જ હત્યા તરફ ધકેલે.
અને આ ઉદાસીનતાનો સ્વીકાર જ અંતે મુક્તિ અપાવે છે.
અને ત્રીજું, જે આજે પણ એટલું જ મહત્વનું લાગે છે, સમાજ વિરુદ્ધ વ્યક્તિ.
હા, સામાજિક દંભ અને બધાને એક સરખા બનાવવાનું દબાણ, એની ટીકા.
મરસોને સજા ગુના કરતાં વધુ એની પ્રામાણિકતાની, એના દેખાડો ન કરવાની મળે છે. શું આજે આપણે દબાણ નથી અનુભવતા?
ચોક્કસ અનુભવીએ છીએ. અને છેલ્લે, આ નવલકથા જીવનના પરંપરાગત અર્થો પર જ સવાલ ઉઠાવે છે.
પ્રેમ, મહત્વાકાંક્ષા, ધર્મ, ન્યાય.
હા, મરસો માટે આ બધું અર્થહીન છે. એના માટે સાચું શું? ફક્ત ભૌતિક સંવેદનાઓ, વર્તમાન ક્ષણ.
કામોની લેખન શૈલી પણ કમાલની છે. એકદમ સરળ, સીધી, ભાવના શૂન્ય લાગે એવી.
હા, પ્રથમ પુરુષમાં મરસોના અવાજમાં પેલો પાસે કોમ્પોઝે કાળનો ઉપયોગ જાણે ઘટનાઓની યાદી રજૂ કરતો હોય. એનાથી વાચક અને પાત્ર વચ્ચે એક અંતર રચાય છે.
અને બે ભાગની સંરચના પણ, ગુનાહ પહેલા અને પછી.
અને પ્રતીકો એ પણ બહુ સશક્ત છે.
જેમ કે સૂર્ય, પ્રકૃતિની ઉદાસીન શક્તિ, દમનકારી બળ.
હા, અને સમુદ્ર એ લગભગ હંમેશા મુક્તિ, આનંદ સાથે જોડાયેલો છે.
અને કોર્ટરૂમ એ તો જાણે સમાજનું જ નાનું રૂપ, જ્યાં તર્ક અને ન્યાયના નામે અતાર્કિકતા ચાલે છે.
બરાબર. એક મંચ બની જાય છે જ્યાં મરસોના જીવનનું પુનઃ અર્થઘટન થાય છે.
આ નવલકથા વાંચવી એ ખરેખર એક હચમચાવી દેતો અનુભવ છે, અસ્વસ્થ કરે એવો.
હા, શરૂઆતમાં મરસો કદાચ અસ્વીકાર્ય લાગે, પણ જેમ જેમ કોર્ટનું નાટક જુઓ તેમ તેમ સમાજનો ધંભ દેખાય.
અને કદાચ મરસો માટે સહાનુભૂતિ પણ જાગે, એની પ્રામાણિકતાને જે રીતે કચડી નાખવામાં આવે છે તે જોઈને.
હા, બરાબર.
તે આપણને આપણી પોતાની પ્રામાણિકતા, આપણા સામાજિક મોહરા અને જીવનના અર્થ વિશે વિચારવા મજબૂર કરે છે. શું આપણે ખરેખર જે અનુભવીએ છીએ તે કહીએ છીએ, કે પછી સમાજને ગમે એવો અભિનય કરીએ છીએ?
ખરેખર આ કૃતિ આપણને વ્યક્તિગત સત્ય અને સમાજની અપેક્ષાઓ વચ્ચેના એ શાશ્વત સંઘર્ષ પર વિચારતા કરી મૂકે છે.
અને એ પણ કે કદાચ જીવનની એ કહેવાતી નિરર્થકતાના સ્વીકારમાં પણ એક પ્રકારની શાંતિ અને સ્વતંત્રતા રહેલી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.